આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારે શપથ ગ્રહણ કર્યા. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે. દેશમાં વર્ષ 2024માં 1,54,000 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું વિક્રમજનક સંરક્ષણ ઉત્પાદન થયું. અને ભારતે યુએઈના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો સમાવેશ કરીને વિઝા ઓન અરાઇવલ સુવિધાનો વ્યાપ વધાર્યો. સમાચાર વિગતવાર. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારે 10મી વખત શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.
નીતીશકુમાર સત્ય નિષ્ઠા સે
પ્રતિજ્ઞાન કરતા હું
કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા. મેં ભારત કી પ્રભુતા ઓર અખંડતા અક્ષુણ રખુંગા. મેં બિહાર રાજ્ય કે મુખ્યમંત્રી કે રૂપ મેં અપને કર્તવ્યો કા શ્રદ્ધાપૂર્વક ઓર શુદ્ધ અંતઃકરણ સે નિર્વહન કરુંગા.
નીતીશકુમારના મંત્રીમંડળમાં સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા, મંગલ પાંડે, નીતિન નવીન અને રામકૃપાલ યાદવ સહિતના ભાજપના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જંગી વિજય મેળવ્યો હતો અને 243 સભ્યોના ગૃહમાં 202 બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન તેઓ અંબિકાપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પણ તેઓ ઉદઘાટન કરશે. શહેરના નારી ચોકડી ખાતે ભાજપ કાર્યાલય ઉદઘાટન બાદ અમિત શાહ જાહેર સભામાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મંત્રી પરસોત્તમ સોલંકી પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં બીએસએફના સ્થાપના દિનની ઉજવણીમાં ભાગ લેશે. કોલંબો સુરક્ષા પરિષદની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. એનએસએ અજીત ડોભાલ માલદીવ, મોરેશિયસ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના સભ્ય દેશોના તેમના સમકક્ષોએ તેનું આયોજન કર્યું છે. સેશેલ્સ એક નિરીક્ષક રાજ્ય તરીકે અને મલેશિયા મહેમાન રાજ્ય તરીકે ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં સંબોધન કરતા શ્રી ડોભાલે કહ્યું હતું કે ઝડપથી બદલાતા અને પડકારજનક વૈશ્વિક સુરક્ષા વાતાવરણ વચ્ચે આજે કોલંબો સુરક્ષા પરિષદનું મહત્વ ખૂબ વધી ગયું છે. તેમણે કહ્યું કે સમુદ્ર આપણો સૌથી મોટો વારસો છે અને તે અર્થતંત્રોને આગળ ધપાવતું એન્જિન છે. તેમણે ઉમેર્યું હતું કે વહેંચાયેલ દરિયાઈ ભૂગોળ દ્વારા જોડાયેલા દેશો તરીકે આ ક્ષેત્રની સ્થિરતા, સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી સભ્ય દેશોની છે. કોલંબો સુરક્ષા પરિષદની રચના સભ્ય દેશો વચ્ચે સુરક્ષાના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રાદેશિક સુરક્ષા વધારવા માટે ભાગીદારીને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ સાથે 16મા વિદેશમંત્રીઓના માળખા સંવાદનું સહ અધ્યક્ષતાપદ સંભાળશે. શ્રીમતી વોંગ સંવાદમાં ભાગ લેવા માટે ગઈકાલે દિલ્હી આવ્યા હતા. આ મુલાકાત ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ ઉપર નિર્માણ કરવાની તક આપશે. એક સત્તાવાર નિવેદનમાં શ્રીમતી વોંગે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા સાયબર અને વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ અને લોકોથી લોકોના સંબંધોમાં સહયોગ વધારવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી નવેમ્બરે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 128મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. નાગરિકો 1922 નંબર ઉપર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. લોકો 28 નવેમ્બર સુધી સૂચનો મોકલી શકશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abadને ફોલો કરશો. ડિજિટલ માર્કેટપ્લેસમાં ગ્રાહક હિતનું રક્ષણ કરવા તરફ એક મોટા પગલામાં 26 અગ્રણી ઇ કોમર્સ પ્લેટફોર્મ્સે સ્વેચ્છાએ સ્વઘોષણાપત્રો રજૂ કર્યા છે, જે ડાર્ક પેટર્ન નિવારણ અને નિયમન માટેની માર્ગદર્શિકા 2023નું પાલન કરે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિકાસ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી અથવા ચાલાકી કરતી ભ્રામક ઓનલાઇન પ્રથાઓને રોકવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધી 26 કંપનીઓએ જાહેર કર્યું છે કે તેમના પ્લેટફોર્મ ડાર્ક પેટર્નથી મુક્ત છે અને કોઈપણ ચાલાકીયુક્ત યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનનો ઉપયોગ કરતા નથી. દેશનું 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ 1,54,000 કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું છે. 2024માં સંરક્ષણ નિકાસ પણ 23,622 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે 2014માં 1,000 કરોડ રૂપિયાથી પણ ઓછી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર 2029 સુધીમાં 3,00,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદન અને 50,000 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે અને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે. ભારતે સંયુક્ત આરબ અમીરાત યુએઈના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો સમાવેશ કરીને વિઝા ઓન અરાઇવલ સુવિધાનો વ્યાપ વધાર્યો છે. આ પગલા સાથે યુએઈના નાગરિકો હવે સમગ્ર ભારતમાં 9 મુખ્ય પ્રવેશ બિંદુઓ ઉપર વિઝા ઓન અરાઇવલ સુવિધા મેળવી શકશે. આ સુવિધા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચીના કેન્દ્રો ઉપર અગાઉથી ઉપલબ્ધ છે.
इस सुविधा का लाभ केवल वही नागरिक उठा सकते हैं जिन्होंने पहले भारतीय ई वीजा या नियमित कागजी वीजा प्राप्त किया हो. योजना के तहत भारत आने वाले यूएई के नागरिक 60 दिनों तक भारत में रह सकते हैं. ये वीजा 60 दिनों की अवधि के भीतर दो बार आने की अनुमति देता है. आवेदकों के पास कम से कम 6 महीने की वैधता वाला पासपोर्ट होना चाहिए. आवेदक से धन, आवास और वापसी या आगे की यात्रा का प्रमाण मांगा जा सकता है. ये वीजा सुविधा किसी भी ऐसे यूएई नागरिक के लिए उपलब्ध नहीं है जिसके माता पिता या दादा दादी पाकिस्तान में पैदा हुए हों या वहां के स्थायी निवासी हों. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2026-27ના સંદર્ભમાં અંદાજપત્ર અગાઉની 9મી પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, પ્રવાસન મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવો અને સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી સીતારમણે ગઈકાલે માહિતી ટેકનોલોજી, બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમાના નિષ્ણાતો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલય નિષ્ણાતો, ઉદ્યોગના નેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજ્યના અધિકારીઓ સાથે વાર્ષિક ધોરણે અનેક અંદાજપત્ર અગાઉની પરામર્શ બેઠકોનું આયોજન કરે છે. હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી સરકાર અને એનસીઆર રાજ્ય સરકારોને પત્ર લખીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને વાયુ પ્રદૂષણથી બચાવવા માટે નવેમ્બર અને ડિસેમ્બરમાં શારીરિક રમતગમત સ્પર્ધાઓ મુલતવી રાખવા જણાવ્યું છે. હવા ગુણવત્તાના વર્તમાન વલણોની તપાસ કરવા માટે ગઈકાલે યોજાયેલી સલાહકાર બેઠકમાં પંચે ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરના શિયાળાના મહિનાઓમાં બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાના પગલાં ઉપર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારે શપથ ગ્રહણ કર્યા. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે. દેશમાં વર્ષ 2024માં 1,54,000 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું વિક્રમજનક સંરક્ષણ ઉત્પાદન થયું અને ભારતે યુએઈના નાગરિકો માટે કોચીન, કાલિકટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો સમાવેશ કરીને વિઝા ઓન અરાઇવલ સુવિધાનો વ્યાપ વધાર્યો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.